પેજ નંબર 371 છેલ્લો પેરેગ્રાફ. ક્રોધ કરવાથી ક્રોધ કરનારાના મનમાં સંતાપ થાય છે અને જેને સંતાપ થયો હોય તે તત્વ વિચારી શકે નહીં. સંતાપમાં ઉત્તેજના આવેશ હોય, ક્રોધમાંથી વેરની જ્વાળા પણ પ્રગટ થાય. પહેલા ક્રોધ આવે પછી વેરભાવ થાય. તમારે વેરભાવ શાંત કરવો હશે તો પહેલા ક્રોધને શાંત કરવો પડશે. ક્રોધમાંથી વેરની પેદાશ થાય છે અને દુર્ગતિમાં લઈ જનાર પણ ક્રોધ છે. સૌથી મહત્વની વાત, શાંતિ કે ક્ષમતાનું સુખ ઝૂંટવી લેનાર આ ક્રોધ જ છે. ક્રોધ તમારું સુખ લઈ લે છે. તમે જોજો, તમે બિલકુલ શાંત મનવાળા છો, સંભાળી શકો છો, વિચારી શકો છો, પરંતુ બહાર ગયા પછી કોઈ કારણસર ક્રોધ આવી જાય અને પછી તમને કોઈ કઈ વાત કરવામાં આવશે તો ગુસ્સે થઈ કહેશો હમણાં નહીં. પછી આ ક્રોધ દૂર થાય તો મનમાં એક ભૂમિકા તૈયાર થશે. ક્રોધ આવે છે તે મનને વ્યગ્ર કરે છે. જગતના પદાર્થોને કારણે પોતાની મોટાઈ માને અને મનાવે એને કહેવાય છે અહંકાર. મોટાભાગના અવરોધો અહંકારમાંથી થાય છે. સંસારમાં તો નડશે, પરંતુ દિશા લઈને ગુરુ મહારાજ પાસે જશો તો પણ ત્યાં નડશે. ત્યાં જઈને પણ કહેશો કે કંઈ નહીં, ત્યારે તમે તમારા માર્ગે અને તમે અમારા માર્ગે, અમે છૂટા છીએ. અહંકાર જોડાવા નહીં દે, પ્રેમ કરવા નહીં દે, નમ્ર રહેવા નહીં દે અને સમર્પણ કરવા નહીં દે. અહંકાર ત્રણ વસ્તુને ખતમ કરે છે. વિનય સૂત્ર શિરા નામ ઘાતક. વિનય ધર્મનું મૂળ છે, એ વિનયને ખતમ કરે છે. અહંકારી માણસ નમ્ર રહી શકતો નથી. બીજી વાત, તે જ્ઞાનને પણ ખતમ કરે છે. જ્ઞાનનો દુશ્મન અહંકાર છે. જ્ઞાન પ્રાપ્તિમાં પણ અહંકાર આડો આવે છે. સ્થૂલીભદ્રજીને અહંકાર આવ્યો તો બહુભદ્ર સ્વામીએ કહેવું પડ્યું કે હવે તમને આગળનો અભ્યાસ કરવામાં આવશે નહીં, કારણ કે તમારામાં અહંકાર છે, તેથી પચાવી નહીં શકો. આ વાતને ઉમા સ્વાતિ મહારાજે પ્રસમૃતિ ગ્રંથમાં કહી છે કે સૂતશીલ વિનય સદ્ય ભૂષણમ યસ્ય. સૂતજ્ઞાન, શીલ અને વિનય અહંકાર દૂષિત કરે છે. તેમજ અહંકાર ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ, કામ આ ત્રણેયને નુકસાન કરે છે. માયા જેટલી તીવ્ર તેટલી સરળતા ખોવી પડે છે. પરમાર્થ માર્ગમાં ઓતપોટ કરવાવાળો માણસ જેને ખાઈ બદેલો કહેવામાં ન ચાલે. કાઠિયાવાડની ભાષામાં કહેવું હોય તો જેટલા પાઘડીમાં આટા એટલા પેટમાં આટા, તેટલા મનમાં આટા, એટલા આટા જો હોય તો સરળતા ન હોય અને સરળતા વગર શુદ્ધિ ન થાય અને શુદ્ધિ વિના પરમાર્થ માર્ગની સાધના ન થાય.
દસ વૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશક છે, માયા મિત્રતાનો નાશ કરે છે અને છેલ્લે સૌથી મોટો દાદો લોભ તે સર્વનો નાશ કરે છે. ન્યાય, નીતિ, સદાચાર, પ્રેમ, સદ્ભાવના આ સર્વનો લોભ નાશ કરે છે. એક શુભમ નામનું ચક્રવર્તી થયેલ, તેણે 6 ખંડ જીત્યા પૂરતું હતું. તેને થયું કે 6 ખંડ તો બધા જીતે છે, હું 7મો ખંડ જીતી લઉં. અને સાહેબ તે જીતવા ચાલ્યો પણ સમુદ્રમાં બધું જ ગયું, કંઈ રહ્યું નહીં. લોભ વ્યાકુળ બનાવે છે. લોભના કારણે સંતોષ રહેતો નથી. લોભના કારણે દોડધામ અને મૂંઝવણ વધે છે. લોભના કારણે ચિંતા વધે છે અને મન દૂષિત થાય છે. આવી કષાયવાળી અવસ્થા જો હોય તો તત્વનો વિચાર થઈ ન શકે. તત્વ વિચાર વિના મોક્ષની સાધના પણ ન થઈ શકે. શું કહેવું છે આ ગાથામાં? કષાયો ચારે તરફથી શાંત થયેલા હોવા જોઈએ. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ આવી ભરપૂર મૂડી સાધક પાસે હોવી જોઈએ. ક્રોધના પ્રસંગો આવશે તો ક્ષમારૂપી નીરથી ક્રોધને શાંત કરી શકાય. હમણાં પર્યુષણ ગયા પછી મિચ્છામી દુક્કડમનો ઉદ્ઘોષ થયો હશે. મિચ્છામી દુક્કડમ તો કહ્યું પણ અંદરમાં કંઈ થયું? જો ન થયું હોય તો કંઈ અર્થ સરતો નથી. આપણો સ્વભાવ તો અકષાય છે અને કષાય તો વિકાર છે, ખામી છે. કષાય હોવા તે દોષ છે, આપણા કશાયો ગયા નથી પણ જંપીને બેઠા છે. ગઈકાલે ગણેશ ચતુર્થી હતી, આતંકવાદીઓએ ધમકી આપેલી પણ પોલીસ ખાતું બરાબર હતું એટલે કંઈ વળ્યું નહીં. આ કશાયો આતંકવાદીથી પણ ગુંડા છે, જંપીને બેસતા નથી, એ ગમે ત્યારે તોફાન કર્યા વગર રહેતા નથી, આપણી સાધના ઉઠ્યા વગર રહેતા નથી. કશાયની ઉપશાંતતા એક માત્ર મોક્ષ અભિલાષ બે, કેમ એમ કહેવું પડ્યું? સાધનામાં બીજા રસ્તાઓ ફંટાઈ જાય તેવી શક્યતાઓ છે. અંદરમાં હજુ જગતના બીજા પદાર્થો પ્રત્યે આકર્ષણ રહ્યું છે. શાસ્ત્રો દેવલોકનું વર્ણન કરે અને પછી મોક્ષનું વર્ણન પણ કરે તો ક્યારેક વિકલ્પ થાય કે એક વખત દેવલોકમાં પણ જઈ આવીએ પછી મોક્ષમાં જઈએ, કારણ કે મોક્ષમાં ગયા પછી પાછા નહીં આવી શકાય. જેમ આવતીકાલથી ઉપવાસ કરવાના છે તો આજે અત્તરવયણામાં થોડું વધારે લો ને. આમ માર્ગ ફંટાઈ જાય છે અને તેનું કારણ ઈચ્છા છે. જ્યાં સુધી ભોગ અને પરિગ્રહની ઈચ્છા છે ત્યાં સુધી સાધકને અનેક દિશામાં ગતિ કરવાની શક્યતા છે અને તેવો વખત આવે ત્યારે તે પોતાની આખી સાધના વેચવા તૈયાર થઈ જાય છે. તેને કહેવાય છે નિયાણું. એટલા માટે કહ્યું કે માત્ર મોક્ષ અભિલાષ, આ મોક્ષ સિવાય બીજી કોઈ અભિલાષા નહીં. ત્રીજી વાત, ઓકે, આ કેસ શબ્દ સમજી લો, એ જેટલે કંટાળો કે નિરાશો નહીં. વિહારમાં આપણે કહીએ છીએ કે મને બહુ ખેદ થાય છે એટલે દુઃખ થાય છે. સંસારનો ખેદ કરવાનો નથી, પણ સંસારમાં જે જન્મ મરણ અનેક વાર કરવા પડે છે તે જન્મ મરણ હવે ટાળવા છે. તે ટાળવા માટે શબ્દ વાપર્યો ખેદ. ચિદાનંદજી મહારાજે તો કહ્યું કે લાખ ચોર્યાસી પહેર્યા ચોલના નવ નવ રૂપ બનાવ્યો, બિન સમકી સુધારસ ચાખ્યો, ગીણતી કોઉન ગીણાયો, મૂર્ખ વીરથા જન્મ ગમાયો. આવો સંસાર, આવા જન્મ મરણ હવે ટાળવા છે. નવા નવા જન્મો લેવા પડે તો તેનું દુઃખ થાય છે કે અમે ક્યાં સુધી આ ભાવમાં અટવાયેલા રહીશું, ક્યારે આ બંધનમાંથી છુટકારો થશે. ચોથી મહત્વની વાત પ્રાણી દયા. તમે ધરતી ઉપર રહેવાના છો, અનેક પ્રાણીઓ સાથે રહેવાના છો, તો કઈ રીતે રહેવું? નાની પુસ્તક કહે છે કે પ્રેમ કરુણા દયા વાત. સ્નેહપૂર્વક ભાવપૂર્વક જીવવું, આ ભાવોથી હૃદય મુલાયમ અને કોમળ બને છે. આવી મુલાયમતા જો જીવનમાં પ્રસરી જાય તો જગતના પ્રાણીઓ સાથે ક્લેશ ન થાય, વે વિરોધ વૈમર્ષ્ય ન થાય, મોહ ચડે નહીં, કોઈની સાથે તિરસ્કાર ન થાય, અણગમાના ભાવો ઊભા ન થાય. પ્રેમ કરુણા શાંતિ મુલાયમતા અને કોમળતાથી જીવન જીવવું છે. આ પ્રયોગ ઘરથી ચાલુ કરવો. પહેલો સગો પાડોશી, તમે તૂત જ કહેશો કે બીજી બધી વાત કરો પણ પાડોશીની વાત ન કરો, તો પ્રાણી માત્ર પ્રત્યે દયાનો ભાવ કરુણા સદભાવ કઈ રીતે રહેશે? જાત જાતની પ્રકૃતિવાળા માણસો સાથે આપણે રહેવાનું છે. જાત જાતની વૃત્તિઓ, જાત જાતના ઢાંચા અને નમૂનાઓ છે. આ બધાની વચ્ચે આપણે રહેવાનું થાય તો એ વખતે આપણા તરફથી આપણો જે અભિગમ છે અને આપણા જે રિલેશન સંબંધો છે તે પ્રેમમય શાંત મધુર સ્વસ્થ સ્નેહમય હોવા જોઈએ. પરંદરમાં આક્રમણ અણગમણ તિરસ્કાર ન જોઈએ. આ ચોથું પરિબળ સાધક માટે અત્યંત જરૂરી છે.
કશાયની ઉપશાંતતા એક પરિબળ, માત્ર મોક્ષ અભિલાષા બીજું પરિબળ, ભવે ખેદ ત્રીજું, અને પ્રાણી દયા આ ચાર પરિબળો છે. પહેલા ત્રણ વ્યક્તિગત છે, ચોથું પરિબળ તે પ્રાણી માત્ર સાથે છે. કેવી રીતે પ્રાણી માત્ર સાથે રહેવું? મિલા સાધક તરીકે તમારે પસંદ કરવાની છે. તમને થશે કે સાધક તરીકે અમે તો બહુ સારો વ્યવહાર કરીએ છીએ, કરવા ઈચ્છીએ છીએ, પણ સામા લોકો વિચિત્ર છે એટલે અમારાથી આવું થઈ જાય છે. સામેના લોકો ભલે વિચિત્ર રહ્યા પણ તમારે સાધના કરવી છે. તમે સાધક છો. સાધક એક જવાબદાર વ્યક્તિ છે, જેમ મેનેજર જવાબદાર વ્યક્તિ છે, ઘરનો વડીલ જવાબદાર વ્યક્તિ છે, પતિ જવાબદાર વ્યક્તિ છે તેમ સાધક પણ જવાબદાર વ્યક્તિ છે. તેણે જવાબદારીપૂર્વક જીવવું પડશે. સાધના જગતમાં જ કરશો નહીં. આશ્રમમાં જાઓ તો પણ જગત અને વનમાં જાઓ તો પણ જગત તો હશે જ ને. ત્યાં પણ નદી વૃક્ષો પક્ષીઓનો કલરવ હશે. કાગડો ઝાડ ઉપર કાકા કરતો હશે. ચકલીઓ ચીચી કરતી હશે. તેના વચ્ચે રહીને જીવવાનું થશે. તમારી મૂડી કોમળતા, તમારી મૂડી પ્રેમ, સ્નેહ, મૈત્રી, સૌજન્ય, તમારી મૂડી મધુરતા અને તમારી મૂડી ઉદારતા, વિશાળતા અને સદભાવ, આ બધી મૂડી લઈને સાધકે સાધનાની યાત્રા કરવાની છે. આવું વાતાવરણ જેની અંદરમાં હોય ત્યાં આત્માર્થ નિવાસ. આ આત્માર્થી શબ્દ ત્યાં શોભે છે. આ આત્માર્થી અને ત્યાં આત્માર્થનો નિવાસ થાય, પોતાના સરખા સર્વજીવોને ગણે તો તેનું અંતઃકરણ કોમળ થાય. આવી કોમળતા જો આવે તો આત્માર્થી બની શકે. આવો આત્માર્થી બને તો અનુભવની ઘટના ઘટે.
બસ અહીંયા ગાથા 38 નું વિવરણ પૂરું થાય છે. પ્રારંભની અંદર આત્માર્થીના લક્ષણો એ દશા માટેની વાત કરી, એની દશા કેવી હોવી જોઈએ. તો જીવનો મૂળ સ્વભાવ શું, કશાય કે અકશાય? અકશાય આ બરોબર બેસે? તો અકશાય સિવાય જે કંઈ પરિણામ આવે તે જીવનો સ્વભાવ કે વિભાવ? વિભાવ એ આપણી વિકૃતિ, આપણો અપ્રમત ભાવ, અપ્રમત ભાવ, ઉપયોગની ચંચળતા. તો ત્યાં એ વાત મૂકી કે એમાં ક્રોધ કેટલું જબરજસ્ત કામ કરે છે. વિવેક ગુમાવે, પ્રજ્ઞા ગુમાવે, એને ભાન ન રહે, આ બધા પરિણામ છે કશાયના. ક્રોધ, માન, માયા અને લોભ આ ચારે પ્રકારના છે. એટલે વાત મૂકે છે એક એકની કે ક્રોધ કરવાથી શું થાય. તો કે સંતાપ થાય. સંતાપ હોય એ મન તત્વની વિચારણા ન કરી શકે. વિચાર સ્વસ્થ મને થાય કે અસ્વસ્થ મને થાય, કંઈ પણ પ્રકારનો સંસારમાં પણ આપણે કંઈ વિચાર કરવો હોય, ક્યાંય બહાર જવું હોય, કોઈ ચીજનું પ્લાનિંગ કરવું હોય, કોઈ મકાન ખરીદવાનું પ્લાનિંગ કરવું હોય, કોઈ વેચાણનું પ્લાનિંગ કરવું હોય, તો એ માટે થઈને જ્યારે વિચાર કરવા બેસીએ ત્યારે મનમાં સંતાપ હોય ત્યારે વિચાર સરખો થાય કે સંતાપ રહિત અવસ્થામાં થાય? શાંત હોય, સ્વસ્થ હોય તો એ વસ્તુના બધા પાસા વિચારીને જીવ સ્વસ્થ વિચાર કરી શકે અને સ્વસ્થ વિચારનું પરિણામ સ્વસ્થ આવે. ઉતાવળે વિચાર કર્યો હોય, અનેક પાસા ભૂલાઈ ગયા હોય તો સંભવ છે કે પરિણામ પણ જોઈએ તેવું ન આવો. એટલે શાંત મનથી, સ્વસ્થ ચિત્તથી તત્વનો વિચાર થાય. અને આ જે સાધના છે એ સાધનાની અંદર એણે જે કરવાની છે સાધના એ તત્વ વિચારની સાધના કરવાની છે. તત્વ વિચારની સાધના વિના પરમાર્થ માર્ગની પ્રાપ્તિ ન થાય. બાકીના બધાય વિચાર કરીએ આપણે, અને ઘણા ઘણા વિચારની અંદર એક્સપર્ટ પણ હોય છે, જુદા જુદા ક્ષેત્રની અંદર વિચારકો છે, શિક્ષણશાસ્ત્રી શિક્ષણના વિચારો કરે, અર્થશાસ્ત્રી અર્થના કરે, વૈજ્ઞાનિકો વિજ્ઞાનના કરે, રાજકારણીઓ રાજકારણના કરે, દરેક ક્ષેત્રની અંદર વિચાર માટેના સાધનો છે. પણ એ કઈ વિચારો ગમે તેટલા એના ઉત્કૃષ્ટ હોય તો પણ એનાથી પરમાર્થ માર્ગની સાધના ન થઈ શકે. વિચાર એ બહુ વિચારશીલ માણસ છે, ભલે વિચારશીલ રહ્યો પણ એક સાધકની જે અવસ્થા છે એ અવસ્થા એની નહીં આવે. એ કદી પરમાર્થ માર્ગની સાધના નહીં કરી શકે. એના વિચારો તો ઘણા છે, એના ક્ષેત્રમાં એ ઘણો ઊંડો છે. બાંધકામનો ઘણો અભ્યાસી છે, મેડિકલનો ઘણો અભ્યાસી છે, વિચાર કરી શકે છે, કોઈ મર્યાદા નથી. પરંતુ પરમાર્થ માર્ગની સાધના કરવામાં એનો વિચાર ઉપકારી નહીં થાય, ઉપયોગી નહીં થાય. એ ગમે એટલો ગમે તે ભણ્યો હોય અને ગમે તે એની ડિગ્રી હોય તો પણ એને પરમાર્થ માર્ગની સાધના કરવામાં તત્વનો વિચાર કરવા માટે જ્ઞાની પુરુષનો બોધ ઉપકારી થાય. કેમ કે તત્વની વિચારણા કેવી રીતે કરવી એ જ્ઞાની પુરુષ પાસેથી માર્ગ મળે, અને તત્વની વિચારણા કરવા માટે જીવની બાહ્ય દશા નહીં પરંતુ આંતરિક દશા ઉપકારી છે, અભ્યંતર દશા. દશા કહેતા એટલે શબ્દ કૃપાળુ દેવે બહુ સરસ મૂક્યો છે, પેલા દશા પ્રાપ્ત કરો, પરમાર્થ પ્રાપ્ત પછી થશે. મારે મોક્ષ લેવો છે, મારે મોક્ષ રાડુપાડોમાં મોક્ષ મળશે, મળવાનો છે ત્યારે. દશા નહીં હોય તો કોઈ દી નહીં મળે, કોઈ કાળે નહીં મળે. સર્વપ્રથમ દશા પ્રાપ્ત કરો, દશા પ્રાપ્ત થયા પછી જ એ દશામાં મોક્ષ માટેની તત્વ વિચારણા માટેની સુવિચારણાવાળી દશા ઊભી થાય. ત્યાં સુધીની વિચારણા ખરી, આપણે કહીએ કે બધા શું વિચાર વિના કહેતા હશે, પણ સંસાર લક્ષી વિચાર છે, એનાથી સંસાર ઊભો થાય, મોક્ષ ન થાય. સુવિચારણા જ્યાં સુધી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તત્વ વિચારણા ન થાય, આત્મજ્ઞાન પણ ન થાય, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. આત્મજ્ઞાન પ્રગટાવવાનું છે તો એને દશા પહેલાં જોઈએ. અને દશાનું વાત જે છે એના બે દશાના પ્રકાર છે, એક બાહ્ય અને એક અભ્યંતર. તો અહીંયા કઈ દશાની વાત છે? અભ્યંતર, આંતરિક. જીવની પોતાની મનની અવસ્થા, ચિત્તની અવસ્થા એ કેટલી શુદ્ધ છે અથવા કેટલી મલિન છે, તો એના ઉપર. કોઈ એક એડવોકેટ હોય એને મલિન દશા ચાલે, એ સારામાં સારું સુપ્રીમ કોર્ટમાં પરફોર્મન્સ આપે, કેમ કે એને કપટ કેમ કરવા, ચાલબાજી કેમ કરવી, સાચું ખોટું કેમ કરવું, તો એની મલિનતા એને ઉપકારી થાય એના ધંધામાં સફળ કરવા માટે. કોઈ વેપારી કપટથી પૈસા મેળવી શકે, પણ કોઈ સાધક કપટથી મોક્ષ ન મેળવી શકે. બહુ ઇન્ટેલિજન્ટ છું, બહુ ટેલેન્ટેડ છું, આઈક્યુ ઘણો ઊંચો છે, સંસારની સાધના થઈ શકશે, ધન પ્રાપ્તિ થઈ શકશે, પદ પ્રાપ્તિ થઈ શકશે, ચૂંટણી જીતી શકાશે કાવાદાવાથી, મોક્ષ નહીં મેળવી શકાય કાવાદાવાથી, પરમાર્થની સાધના કદી નહીં થઈ શકે, તત્વ વિચારણા કદી નહીં થાય, શુદ્ધ મન શુદ્ધ ચિત્ત વિના કદી નહીં થાય. અને શુદ્ધ મન અને શુદ્ધ ચિત્ત માટે અંતઃકરણને શુદ્ધ કરવું હશે તો આંતરિક દશા છે એને શુદ્ધ કરવી પડશે. આંતરિક દશાની અંદર કૃપાળુદેવે કહ્યું છે ચાર તત્વો કીધા. પહેલું તત્વ કહ્યું કે કસાયો ઉપશાંત થવા જોઈએ, પહેલી વાત. કેમ કે કસાયો છે એ વિનયને એટલે નમ્રતાને ખતમ કરે છે, જ્ઞાનનો દુશ્મન છે એવો અહંકારને જાગૃત કરે છે, અને એનામાં એ પ્રકારનું સદાચારણ પણ રહી શકતું નથી. યોગશાસ્ત્રમાં જે મૂક્યું છે વિનય શ્રુતશીલાનામ ત્રિવર્ગસ્ય ચ ઘાતકો, આ ત્રણેયનો નાશ કરશે આ કસાય હશે તો. નહીં એને વિનય રહેવા દે, નહીં એને નમ્ર રહેવા દે, ન એને સદાચારી રહેવા દે. કસાઈ જીવ સદાચારમાં રહી ન શકે. તો આ એની વાત મૂકીને કહ્યું છે. એટલે દસ વૈકાલિક સૂત્રની અંદર ચાર વસ્તુ સરસ કીધી કે ક્રોધથી પ્રીતિનો નાશ થાય, માનથી વિનયનો નાશ થાય, માયાથી મિત્રતાનો નાશ થાય, અને લોભથી સર્વનો નાશ થાય. જગતની એક પણ પદાર્થ પ્રત્યે જો એને લોભની ઈચ્છા હશે, પદાર્થ પર પદાર્થ મેળવવા માટેની સ્પૃહા હશે, ઈચ્છા હશે, પછી વાસના જાગશે, પછી તૃષ્ણા જાગશે, આ એનું ચડતું સ્વરૂપ છે, તો ત્યાં સુધી એ પરમાર્થમાં આગળ નહીં વધે, બધા ગુણો એના નાશ થઈ જશે. એક લોભ છે એ બધા ગુણોનો નાશ કરશે. એ સર્વગુણ સંપન્ન છે પણ એને એક વસ્તુ પ્રત્યે લોભ લાગ્યો, પરભાવનો લોભ, પર પદાર્થનો લોભ, પર સંઘનો લોભ, પર વસ્તુનો લોભ, તો લોભને કારણે પોતાની બધી મૂડી ગુમાવશે. એટલે દસ વૈકાલિક સૂત્રે કહ્યું કે ક્રોધ તો પ્રીતિનો નાશ કરે, માન વિનયનો નાશ કરે, માયા સરળતાનો નાશ કરે, પણ સાહેબ લોભ તો કે બધા ગુણોનો નાશ કરે, તારી આખી સંપત્તિ ધોઈ નાખશે, તને સર્વનાશના માર્ગે લઈ જશે. કયો? લોભ. ભયંકરમાં ભયંકર કસાય હોય તો કયો છે? લોભ. જીવને નિષ્પૃહતા જોઈએ, આ મોટામાં મોટી ચિત્ત શુદ્ધિની નિશાની, સ્પૃહા, નિષ્પૃહ. જગતની એક પણ ચીજ પ્રત્યે સ્પૃહા નથી. તો એક કૃપાળુ દેવ જેવો આત્મા કહે કે આખું જગત સોનાનું થાય તો પણ અમારે મન તૃણમત છે, સ્પૃહા નથી, મેળવવાની કોઈ કલ્પના નથી. આ જગતમાંથી પૂર્વે જે જે પરમાણુ ભેળા કર્યા છે તે સર્વે પાછા આપી દેવાના છે. ભૂલથી લેવાયા છે, અજ્ઞાનથી લેવાયા છે, પણ એક પણ પરમાણુ અમારે જોઈતું નથી, કેમ કે અમારા સુખ માટે, અમારા આનંદ માટે એકેય પરમાણુની અમારે જરૂર નથી. આત્મા પોતે સુખનું ધામ છે, આત્મા પોતે સુખનો સાગર છે, આત્માનું લક્ષણ જ આનંદ છે, પરમાનંદ એ અમારું સ્વરૂપ છે. માટે એક પણ પરમાણુ હશે ત્યાં સુધી અમારામાં વિકાર છે, અમારે એ પરમાણુ જોઈતું નથી, પાછા આપી દેવા. એ જ જેની સૌથી વાલી, સદા સૌ ઉપયોગી અને શ્રેષ્ઠ જિજ્ઞાસા છે. 37મા પત્રમાં જુઠાભાઈને પોતાની ઓળખાણ આપે છે કે આ પુરુષ એને જગતના પરમાણુ પાછા દઈ દેવા છે. અમારે ઋણમુક્ત થવું છે, આ જગતના ઋણી નથી રહેવું. આ બધા શરીરના પરમાણુ અમે ગ્રહણ કર્યા છે, પદાર્થના પરમાણુ અમે ગ્રહણ કર્યા છે, પરિગ્રહના પરમાણુ અમે ગ્રહણ કર્યા છે, સંગ્રહના પરમાણુ અમે ગ્રહણ કર્યા છે, સંઘ અને સંબંધને સંયોગમાં પણ બીજાને ગ્રહણ કર્યો છે. હું તો એકાકી છું, હું એકલો છું. પાંચમી ભાવના, એકત્વ ભાવના, માત્ર ભજનમાં ગાવા માટે છે કે એકલા આવ્યા ને એકલા જવાના, સાથી વિના સંગી વિના? એ તો બોલવું સરળ છે, પણ એક પણ પદાર્થ સાથે સ્પૃહા નથી, મોહ નથી, મમત્વ નથી, આસક્તિ નથી, છે એનો સ્વીકાર છે, એના પ્રત્યે દ્વેષ પણ નથી, અભાવ પણ નથી, કોઈના પ્રત્યે દ્વેષ નહીં, અભાવ પણ નહીં. પણ એટલે મોહ હોવો જોઈએ નહીં, મોહ નહીં. તો એ પહેલી વાત મૂકી છે કે આ જે ચારે કસાઈ છે એ પહેલો શત્રુ છે. આત્માર્થીની દશાની અંદર આ પહેલું સૂત્ર કસાઈ રહિત થવું તે, અને એ થવા માટે આત્માર્થી છે. હજી સાવ એ સિદ્ધ નથી થઈ ગયો કે તું કસાઈ વિનાનો થઈ જા. કૃપાળુદેવે શબ્દ શું મૂક્યો છે? ઉપશાંત, કસાઈને શાંત કર. કસાઈ નિમિત્તથી આવે, ઉદયથી આવે, સંગથી આવે, સંબંધથી આવે, તારે ત્યારે એને શાંત કરવા. થાય સંસારના જગતમાં જીવતો જીવ, સંબંધના જગતમાં જીવતો જીવ, નિમિત્તના સાથમાં જીવતો જીવ, કસાઈના પ્રસંગો ઊભા થાય. સાધક છે, ઊભા થાય, બધાને થાય, કોઈને અપવાદ નથી. પણ તે સમયે એને શું કરવું? એને પ્રજ્વલિત કરવા કે ઉપશાંત કરવા? ઉપશાંત કરવા. ત્યારે જગતમાં કેટલાક લોકો પોતે પોતાના ઉપશાંતને પણ બીજાને પણ હળગાવે, ક્રોધનું નિશાન છે. ઉદયરત્નજી મહારાજે ક્રોધની સજ્જાઈ લખી છે, એમાં સરસ મૂક્યું છે. શું મૂક્યું છે? કડવા ફળ છે ક્રોધને, એમાં ક્રોધ સંબંધી પેલું આગ લાગે જે ઘર થકી, તે પહેલું ઘડ બાળે, જડનો જોગ જો નવી મળે તો બાજુનું પ્રજાડે. જેને આગ લાગી છે એને જો શાંત કરવાના જોગ નહીં થાય તો એ પાડોશીનું ઘર પણ સળગાવશે, બાળશે. એમ જેનામાં ક્રોધનો અગ્નિ જાગ્યો છે એને જો ઉપશાંત નહીં કરી શકે તો થશે શું? પહેલાં તો આખા ઘરની બધી અંદર ઘરના વ્યક્તિઓને ડિસ્ટર્બ કરશે, ઘર સળગાવશે, અને પછી ઘરનો બાયડો ગામ બાળે. આટલો ભયંકર ક્રોધ છે. ઉપશાંત કરો, જ્ઞાની પુરુષનો માર્ગ. હવે આ કોઈ આની ટીકા કરે, ના ના, ઉપચાર હળવો કસાય મંદ કસાય મોક્ષ નથી. અરે પણ તને કોને, એ તમને ખબર છે, એટલું ડાપણ નથી અમારામાં. પણ પ્રારંભ કેવી રીતે થાય? દશાની પ્રાપ્તિ કેવી રીતે થાય? ઉપશાંત કરો, સાધક છે, સિદ્ધ નથી. તો સાધકની અપેક્ષાએ આ ગાથા લખી છે, સિદ્ધની અપેક્ષાએ નથી લખી. તો ટીકા કરી નાખે કે ના ના, કસાય તો છે જ ને. અરે મંદ કસાય હોય તો પણ ભલે રહ્યો, પણ એ પૂર્ણ અકસાય થઈ શકે છે. તો કસાયની ઉપશાંત હતા. પછી બીજો શબ્દ સરસ મૂક્યો છે, માત્ર મોક્ષ અભિલાષ. બીજું સૂત્ર, આત્માર્થીની દશાને પ્રાપ્ત કરવા માટે કસાયોને ઉપશાંત કરવા. જ્યારે જ્યારે પ્રસંગ બને, જ્યારે જ્યારે એવા પ્રસંગમાં જીવ આવે તે સમયે એનો પુરુષાર્થની દિશા આપી દીધી કે તારે એક જ કામ કરવું કે આવેલા કષાયોને સમાવવા, આવેલા કષાયોને સમાવવા, આવતા કષાયોને રોકવા, અને કષાયથી ઉત્પન્ન થયેલી સ્થિતિમાં કહ્યું વાળી લેવાય તેવી દશા કરવી. 135 વાળી લેવાય તેવી દશા કરવી એટલે કે આપણે કદાચ ગયા સ્પ્રિંગ ઉછળે પણ ખરી પણ પાછી લઈ લેવાની, ઉછળે એમ વાળી લેવાય એવી દશા થવી. વાળીઓ વળે જેમ એમ, આ એની સાધકની અવસ્થા છે, આ એની દશા છે કે એને કસાઈ ન થાય એમ નથી કીધું, થાય પણ કસાઈથી તરત પાછો વળે, એ કસાઈની અંદર વ્યગ્ર ન થાય, ઉગ્ર ન થાય પણ પાછો વળે. આવી પેલી અને બીજું લક્ષણ જે કહ્યું આ માત્ર મોક્ષ અભિલાષ. આ સંસારમાં કેટલી બધી અભિલાષા અને આશાથી જીવ સંસારમાં જીવે છે, અનુભવ કરતા પણ આશાનું જોર વધારે છે. સુધીરભાઈ, અનુભવ કરતા પણ આશાનો પ્રભાવ અને જોર આપણા ઉપર વધારે છે. આપણને ખબર નથી સંસારનો અનુભવ દુઃખદ છે. આ જે કાંઈ ઉપાધિ કરીએ છીએ એ બધી આખરે દુઃખનું કારણ છે. જે જે વસ્તુ આવશે એ બધી ઉપાધિ વધારશે. આપણે ઘણીવાર કહીએ છીએ ને કે બધું લીધું તો ખરું પણ સારી ઉપાધિ નથી. અનુભવ જુદો છે અને આશા જોર કોનું છે? જીવ અનુભવના આધારે ચાલે છે કે આશાના આધારે? આશાના. આમ કરીને સુખી થાવ, આમ કરીને સુખી થાવ, આમ કરીને મારા પ્રોબ્લેમ શું કરું, જવા નહીં ખા કરે છે જન્મો જન્મ. અને આ આવી આશા એની આકાશ જેવી આશા અનંત છે. કૃપાળુ દેવ લખે આશા આકાશ જેવી અનએન્ડિંગ છે, જેની કદાપી તૃપ્તિ ન થાય એનું નામ આશા. કોઈ દી એ સંતુષ્ટિને ન પામે તો એવી આશા અનેક પદાર્થો વિશે છે. હવે આની પાસે આશાનો તો એ સ્વભાવ છે, પણ આ સાધકની આશા શું હોય? મોક્ષ પ્રાપ્તિની. જુઓ, માત્ર મોક્ષ અભિલાષ અને સંસારી જીવની એક ઘરનું ઘર થઈ જાય ને ઘણું. પછી આ બે છોકરા છે, બેયને મારા જીવતા ફ્લેટ કરાવી દઉં ને તો ઘણું, એકને ઠેકાણે પાડીને એનો ધંધો કરી દઉં ને તો ઘણું. સંસારિક આશા છે, એ સંસારિક આશા વિવિધ છે. આ છોકરીનું કંઈક ઠેકાણે પડી જાય ને તો સારું, પછી હવે એના છોકરા થયા તો કે હવે હું મારી ઉંમર થઈ ગઈ, હવે એના મોહાળા કોણ કરશે, એટલે વળી એની માથા કોણ કરશે, હવે તારે ક્યાં માંગ, એ પ્રજા કોકની છે ને તું શું કામ મીંડો છો, મોહાળા કરનારા કરશે એના ભાગમાં હશે તો થશે, નહીં હોય તો નહીં થાય. એ મોહાળા વિના ક્યાંય કુંવારી રહી જવાની હતી, પણ આ આશા ચીજ છે. એવો સંસારની અંદર એવો ચોંટેલો છે, એટલો લપેટાયેલો છે, એને ખબર નથી કે એક એક ચક્કર ઊભા જ થતા જાય છે. દીકરીનો દીકરો તો એ પોતે એની અંદર જોડાઈ જાય, છોકરાનો છોકરો હોય તો જોડાઈ જાય, ભાણિયા ભત્રીજા, સંસાર અનએન્ડિંગ છે. આશાનો કોઈ અંત નથી, આશાની કોઈ ગણતરી નથી. અહીંયા કૃપાળુ દેવે સરસ કીધું, આશા રાખ, શેની રાખ? મોક્ષ. એમ કે અનંત કાળથી આ બધી આશાના તોફાન કર્યા, હે પ્રભુ હવે એક જ આશા છે, મારો મોક્ષ ક્યારે થશે, હું આ બધામાંથી આ ઝંઝટ અને ઝંઝાળમાંથી સદા સર્વદા ક્યારે છૂટું? આમાં બધું આવી ગયું ને, બધા સંગ સંબંધ સંયોગો બધું આવી ગયું કે સાહેબ મારે હવે એક જ આશા છે, મારે તો આ સંસાર જાય. ભગવાન પ્રસન્ન થતા થતા આવ્યા અને ગયા, એને અમેરિકામાં ગયા કે બોલો કાંઈ આશા, તો કે રશિયાનો નાશ થઈ જાય. રશિયામાં ગયા કાંઈ આશા, તો કે અમેરિકાનો નાશ થઈ જાય. બ્રિટનમાં ગયા, બ્રિટને કીધું કે બેયની આશા પૂરી કરો, અમારી એક જ આશા છે કે આ બેયની આશા તમે પૂરી કરો. આ બધી ઝંઝાળ છે. એમ અહીંયા મુમુક્ષુને એટલી સરસ મજાની આ ચાવી આપી છે કે મુમુક્ષુ કહે છે કે અત્યાર સુધી કાં તો કુટુંબની ને આની ચિંતાને આની આશાને આ પરિવારના લંબાઈ જેમ મારું વધતા આશાનું તંતુ લંબાતો જાય છે, એ પ્રભુ એક જ આશા છે, મને મોક્ષ આપી દો એટલે હું આ બધા સંબંધની ઝંઝાળમાંથી છૂટું. પછી કઈ ચિંતા છે? જો મોક્ષની આશા હોય તો બાકીની આશામાંથી એની ઉપપ્રશ્નો ઊભા થાય છે એની કોઈ ચિંતા કરી? પછી કોને ઘર કરી દેવું ને કોને આ કરી દેવું, ધંધો કોનો કરવો, કોને આણા કરિયાણા પરિયાણા કરવા, કંઈ ચિંતા કરી? હું મોક્ષે જાઉં પછી શું ચિંતા છે? તો એક જ આશા રાખને મોક્ષની, સંસારથી છૂટવું, સંસારના સંગ પ્રસંગથી છૂટવું, સંસારના સંગ સંબંધથી છૂટવું, સંસારના સંયોગોથી છૂટવું. સંસાર એકાંતે દુઃખકારક છે, શોકકારક છે, સંસાર બળતા અગ્નિ સમાન છે. જ્ઞાનીઓ કહે છે એકાંતે દુઃખી હોય તો એ સંસાર છે. સપનામાં પણ સંસારમાં તને સુખ પ્રાપ્ત થઈ શકે એવી વ્યવસ્થા જ નથી. સંસારનું સ્વરૂપ જ એવું નથી. સુખ આપી શકે એવું સ્વરૂપ મોક્ષનું, અને કેવળ દુઃખ આપે એવું સ્વરૂપ સંસારનું. તો તારે અભિલાષા કોની કરવી? મોક્ષની. આ સાધકની દશા. બધું જ હોવા છતાં, ભૈરા ભાદરા સંસારમાં હોવા છતાં એની અપેક્ષા શું? મોક્ષની. એ કોઈ એના પરિવારની જરાય ચિંતા નહીં. એને એક જ કે મારો મોક્ષ ક્યારે થાય, હું ક્યારે કર્મની જંજાળથી છૂટું, ક્યારે છૂટું. પેલા સ્તુતિને પ્રાર્થના બોલતા હોય છે કે હવે મને જલ્દી છૂટો કરજે. હાચે હાચ બોલે છે, છૂટું થવું છે. નથી આ તાપ સેવા તો ભભુકતી કર્મની જ્વાળા બોલીએ છીએ ને સુષ્માબેન, બધા બોલો તો ખરા. આ બધા તમે ભક્તિના પદો બોલો છો. મને છૂટો કરજો જલ્દી. આ સાધકની માત્ર મોક્ષ વિલાસ. ત્રીજાની અંદર કે છે ભવનો ખેત. એટલું સરસ શબ્દ પ્રયોગ મૂક્યો છે ભવનો ખેત. ખેદની સામે શબ્દ છે આનંદ. ક્યારે વિચાર્યું કે આપણામાં ખેદ નથી, પણ એથી વિપરીત અવસ્થા છે ભવનો આનંદ. કેટલી વાર ભવને માટે આપણે મલાવા કહી રહ્યા છે, એ અમારે તો નિરાશ છે, ઘરનું ઘર છે ને બધું આમ છે ને પાડોશી હારા ને અમારે તો આ હારું ને છોકરો ફોરીન ગયો છે ને આ આમ કરે છે ને આ હગા આવા છે ને અમારા આ વેવાય તો આવા છે. તને આનંદ છે ભવનો? આ બધા કર્મબંધના કારણ છે કે છૂટવાના કારણ છે? જેની તો વાત મહત્વ ગાય છે, ગુંડલા ગાય છે, એ બધા તારા છૂટવાના લક્ષણ છે કે બંધાવાના? એટલે આનંદ થયો ને, આનંદ છે ને સંસારની અંદર, આનંદ છે ને. ભલે કદાચ લોક વ્યવહારની અંદર આનંદ હોય એ સમજી શકાય, તારી દશામાં શું છે? તારી દશામાં શું છે? દુઃખ વેદાય છે, ખેદ વેદાય છે. અરે પ્રભુ, જેમ જેમ ઓલો કબીર સાહેબ કહે કે ધનનું ઘરમાં આગમન થાય અને નાવમાં પાણીનું આગમન થાય તો સાચો પ્રવાસી શું કરે? દોનો હાથે ઉલે છીએ. આ તો બધા એવા કારણો બને છે. આવી સમૃદ્ધિ, આવો પદ, આવી પ્રતિષ્ઠા મળે છે, આ તો મારા બંધના કારણો વધતા જાય છે. સંસારની અંદર પરિવાર વધે છે, આ તો મારું બંધાવાનું વધે છે. આ બધું આમાં હું તો ક્યારે છૂટી શકું? તો અંદરથી ખેદ વર્તાય એ ભવનો ખેદ કીધો છે કે હવે આ જન્મ ન જોઈએ. ભવ એટલે જન્મ. હવે આ જન્મ ન જોઈએ. જો એક જે પોઝિટિવ થિંકિંગ છે, મારે મોક્ષ જોઈએ, અને બીજું થિંકિંગ કે નાસ્તિ ભાવથી કે જન્મ ન જોઈએ. જન્મ ક્યારે ટળે? મોક્ષ થાય તો ને, નહીં તો ન ટળે ને. કોઈ કાળે ન ટળ્યો. જો મોક્ષ ન થાય તો જન્મ કોઈ કાળે ન ટળે. લેવા જ પડે, દેહ ધારણ કરવા જ પડે, અને જન્મ થાય એને મરણ હોય. આ ચક્કર ચાલુ જ રહ્યા. જો જન્મ મરણનું ચક્કર ચાલુ હોય તો જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ. પણ એ ચક્કરને તોડવો ક્યાંથી? મરણથી તૂટે કે જન્મથી તૂટે? જન્મથી તૂટે. જન્મ હોય તો કર્મ છે, દુઃખ છે, ફરી બંધાવવાની શક્યતા છે, ફરી એનું ચક્કર ચાલુ થવાની શક્યતા છે. તૂટે ક્યારે? કઈ ભાવનાથી તૂટે? ભાવની. અહીંયા અત્યારે નાસ્તી ભાવની ચાલે છે, ભવ નહીં તો ભવે ખેદ. હે પ્રભુ, હવે મારે એવું કરવું છે, જન્મ ન જ જોઈતો. કૃપાળુ દેવે આ વાત મૂકી છે, કેટલા ત્રણ જગ્યાએ મૂકી છે, 128માં હવે અમે પ્રત્યાખ્યાન લઈએ. પ્રત્યાખ્યાન શેના લેવાના છે? ફરી આત્મભાવે નિશ્ચય છે કે આ ફરી જન્મવું નથી, નહીં હવે જન્મ નહીં જોઈએ. અને મૃગાપુત્રની કથાની અંદર એ લખે છે કે માં, હવે અમારે બીજી માં કરવી નથી. એટલો બધો સંવેગ છે, આ સંવેગની ધારા છે, ભવનો ખેદ છે. એને ભવમાં દુઃખ નથી, રાજ છે, રાજપુત્ર છે, બધી જ સુવિધાઓ છે. આપણે માનીએ છીએ એના કરતા તો અનંત ગણી સુવિધાવાળો છે, છતાં પણ એ નક્કી કરે છે કે મારે હવે જન્મ ન જોઈએ. ભવે ખેદ, એ મેં કીધું એમ બાહ્યમાં તો આપણો દોષ છે એટલે આપણે એના ગાણા ગાયા કરશું, પણ સાધકે અંતરદશા જોવાની છે, અંતરમાં શું છે. કંઈ ઘરની અંદર કોઈ છોકરો કંઈક મોટું સન્માન લઈને આવ્યો, અંતરમાં તને શું ભાવ છે? ખેદ છે કે પોરસાય છે? આમ તો ચકલી ફૂલે કે ચડે ને, વઢકણી વહુએ દીકરો જેવડો. શું થાય? સંસારના બંધનો અતિ તીવ્ર થાય, મોહનું કારણ મળ્યું, અને વઢકણો તો સ્વભાવ છે જ. એક એક વસ્તુ સમજીએ બરાબર. સમજવું એટલા માટે કે જેટલો જેટલો સાધકની વિચારદશા ઊંડી થશે એટલો એ તત્વનો વિચાર કરશે કે મને બીજા કોઈ સાથે દુશ્મનાવટ નથી, કોઈ સાથે દ્વેષ નથી, મને મારા માતા પિતા કુટુંબ સંબંધ એ કોઈ સાથે અભાવ નથી, દ્વેષ નથી, પણ મારા જન્મ નહીં જોઈએ. જન્મ મારા અનંત દુઃખનું કારણ છે. આ બધા તો આ વખતે છે, સરસ, બધા સુખકારી છે, બધા આપણને સાતા આપે છે, બધા અનુકૂળ થઈને રહે છે, પણ ભવના ચક્કરની અંદર હું જઈશ તો શું થશે? કઈ ગતિમાં જીવ જશે? કઈ યોનિમાં જશે? કયું ગોત્ર મળશે? શું ખબર છે? માટે સાધક એ વિચારે કે પ્રભુ, આવો સંસારનો વાયદો મારે ન જ જોઈતો, વાયદો કરું તો મોક્ષનો ન કરું, કે મને મોક્ષ જોઈએ છે, ભવનો ખેદ છે. અને બીજા પ્રકારમાં કે જે ભવાભિનંદી જીવો, ભવાભિનંદીજીનો જીવો એટલે એને આ ભવની અંદર જે મળ્યું છે એના મલાવામાંથી નવરો નથી થતો, એનું મહાત્મ્ય ગાય છે, એના ગુણગાન ગાય છે અને ગવડાવે છે, અને એને આવતો ભવ પણ આવો જોઈએ એવી અભિલાષા જાણે અજાણે પ્રત્યેક ધર્મ ક્રિયા કરે ત્યારે મનમાં રહીએ, સૂક્ષ્મ ભાવો રહીએ કે હે ભગવાન, મારું કંઈક તો સારું કરજે, અમે મરીને હજી આથી હારી દશા પામી. આ ભાવમાં તો ન પામ્યા, પણ આવતા ભાવમાં જો આની બળતરા જો, હજી હજી એને સંસાર જોઈ છે આવતા ભાવમાં. ભવે ખેદ. અને ચોથી વાત મૂકી છે પ્રાણી દયા. કેવી વાત મૂકી જગત, કે જે સાધક છે એને જગતના સર્વ જીવો સાથે મૈત્રીપૂર્ણ અવસ્થામાં જીવવું પડશે. જગતમાં એક પણ જીવ દ્રવ્ય પ્રત્યે, ચેતન દ્રવ્ય પ્રત્યે જો એને અભાવ ભાવ હોય, અપ્રીતિ હોય, તો એ સાધકની ચિત્તની શુદ્ધિ કહેવાય નહીં, અને ચિત્ત શુદ્ધિ વિના સાધના થાય નહીં. જગતના કોઈ પણ જીવ પ્રત્યે એને લેશ માત્ર પણ જરાય અભાવ, ક્લેશ, સંકલેશ કશું ન હોવું જોઈએ. એટલે મૈત્રી ભાવ જોઈએ. આપણું સૂત્ર ક્ષમાપનાનું કેટલું ઉત્કૃષ્ટ છે. ખામેમી સબમાં કોને બાકાત રાખ્યા? ખામેમી સબ જીવે, બાકાત કોને રાખ્યા? એક પણ જીવને નહીં. સૂત્ર તો જુઓ, લોકો માનવતા સુધી પહોંચ્યા છે હજી, એને પોતાને બહુ ઉદાર કેવડાવે છે, પણ આ ધર્મ તો જુઓ, હજારો વર્ષો પહેલા અહીંના જ્ઞાની પુરુષોએ ક્ષમાપના જીવની મૈત્રી મૂકી છે. કોની સાથે મૈત્રી? માનવ સાથે નહીં, જીવરાશિ સાથે, સમસ્ત જીવ, ચેતના માત્ર, જીવ દ્રવ્ય માત્ર, ગમે તે યોનિમાં હોય, ગમે તે ગતિમાં હોય, ગમે તે દેહમાં હોય, ગમે તે અવસ્થામાં હોય, કાય અવસ્થા ગમે તે, એકેન્દ્રિય હોય, બે ઇન્દ્રિય હોય, પંચેન્દ્રિય હોય, ખામેમી સર્વ જીવે, સર્વે જીવા, બધા જ જીવો મને તમે માફ કરો, હું સર્વનો દોષી છું. કેમ કે આ ભવની ક્યાં ગણતરી કરવી છે, મારે છૂટા થવું છે તો ભવ ભવની આલોચના કરવી છે, મારે ભવ ભવના ખમાસણા કરવા છે. તો કદાચ તમારાથી અત્યારે મેં કાંઈ નહીં કર્યું હોય, પણ પૂર્વના અનંત ભવોમાં અનંત જીવો સાથે જ્યારે જ્યારે કંઈક અથડાયો હોઈશ, વ્યવહાર થયો હશે, ત્યારે કંઈક ને કંઈક દોષ અપરાધ મેં કર્યા હશે. એટલે એટલો નમ્ર થઈને કહે છે કે જગતના તમામ જીવો, જીવો જે હોય એ કદાચ અત્યારે એવા સંઘની પણ નથી, અસંઘની જીવો છે, એની પણ પોતે કહે છે કે તમે મને, હું તમારી માફી માગું છું, તમે મને ક્ષમા કરજો, કારણ કે મારે તમારી સાથે કોઈ હિસાબ બાકી રાખવો નથી. મિત્તી મેં મારે સર્વ સાથે, આ મારો સંકલ્પ છે. મેં શું કામ બધાની માફી માગી, મેં શું કામ બધાને માફ કર્યા? મારો સંકલ્પ આ છે, મારે દશા પ્રાપ્ત કરવી છે કે હું સર્વ જીવનો મિત્ર છું, હું સર્વ જીવનો મિત્ર છું. અને એક ચરણ વધારે ઉમેર્યું, આ જૈન દર્શનની મહત્તા. શું કીધું? વેરમ મજ્જન કેણે, મૈત્રીની વાત કરી અને કીધું વેર તો મારે કોઈ સાથે નથી, કોઈ સાથે નથી. આવું આર પાર અને પારદર્શક એવો મૈત્રીનો ભાવ એ સાધકની ચોથી અવસ્થા કીધી છે. એ કહે છે એમાં કોમળતા, ઉદારતા, સૌજન્યતા, સ્નેહ, આ જબરજસ્ત સૌ જીવ માત્ર પ્રત્યેનો સદભાવ, આ એની મોટામાં મોટી મૂડી. પોતામાં કશાય ઉપશાંત થાય, એને અભિલાષા માત્ર મોક્ષની રીએ, એટલે જગતના પદાર્થો પ્રત્યેની જે અભિલાષા છે એ બધી શાંત થાય. ભવ પ્રત્યેનો હવે ખેદ કે હવે આ ચક્કર નથી રમવું, જેમ આપણે ઘણીવાર ઉલ્લેખ કરું છું કે પ્રભુને પ્રાર્થના કરતા કહે છે કે આ રમત હવે મારે રમવી, તું દૂર ઉભો રે અને મારે તને પકડવા આવું અને તું આગો જા અને હું પાછો રખડી મરું, આવી રખડી મર્યાની કોઈ રમત મારે હવે રમવી. સીધો હિસાબ ભગવાન, હવે મારા ભવ તો નહીં જ જોઈએ. તમે કયો ભલે કે ભવભર ભક્તિ કરજે મારી, મારે હવે એવું નથી કરવું, મારે મુક્ત જ થવું છે. જેવી અવસ્થા તમે પ્રાપ્ત કરી છે એવી કરવી છે. ભવે ખેદ પ્રાણી દયા. અને આ જગતમાં છ દ્રવ્યમાં એક દ્રવ્ય જીવ દ્રવ્ય છે, અનંતા અનંત જીવ છે એવા, બાકીના બધા અજીવ છે. કોઈ જીવ દ્રવ્ય સાથે મારે વેર નથી, અભાવ નથી, સૌ સાથે મારી મૈત્રી છે. મહાવીરની અહિંસા આ મૈત્રીમાંથી છે. હિંસા જીવની થાય, અજીવની ન થાય. હિંસા જીવની થાય, અજીવની ન થાય. જીવ સાથે જેને મૈત્રી છે એ કોની હિંસા કરે? હવે જેની મૈત્રી મર્યાદિત હોય કે માનવો સાથેની મૈત્રી છે તો એ બીજા જીવોની હિંસા કરે, સ્થૂળ જીવો સાથેની મૈત્રી છે તો સૂક્ષ્મ જીવોની હિંસા કરે, દ્રશ્ય જીવો સાથેની મૈત્રી છે તો અદ્રશ્ય જીવોની ઈચ્છા હિંસા કરે. પણ મહાવીરની મૈત્રી જીવ રાશિ સાથે છે. જગતનો એક પણ જીવ સૂક્ષ્મ કે બાદર, આવી જેની માં મૈત્રીની ભાવના છે એ હિંસા કોની કરશે? અને અમૈત્રીના ભાવ વિના, વેર વિના હિંસા થાય નહીં. મૈત્રીનો ભાવ હોય તો હિંસા ન થાય. ખૂણે ખાચરે પણ વેરનો, દ્વેષનો, તિરસ્કારનો, ઘૃણાનો થોડો અંશ જાગૃત હોય તો કોઈના તરફ હિંસા થાય, જો ન જ હોય તો હિંસા કેવી રીતે થાય? મહાવીરની મૈત્રી ઓળખાતી નથી એટલે આપણને મહાવીરની અહિંસા ઓળખાતી નથી. જગત માનવ મૈત્રી સુધી મર્યાદિત થયું છે, આજનું 21મી સદીનું વિજ્ઞાન. અને સદીઓ પહેલા આ બધી 21મી સદી પહેલા જેનો આવિર્ભાવ થયો એવા તીર્થંકર મહાવીરે જગતના જીવોને જીવ મૈત્રીનો સંદેશો આપ્યો કે માનવ મૈત્રી નહીં, જીવ મૈત્રી. આપણે તો માનવ મૈત્રીમાંથી આપણા સમાજની મૈત્રી, કોમની મૈત્રી, જ્ઞાતિની મૈત્રી, લતાવાસીની મૈત્રી, આવા જુદા જુદા કંઈક ઉંબાડિયા ખડગાવ્યા છે. એને કારણે જીવન ખંડ ખંડિત થતું ગયું છે, છિન્ન વિચ્છિન્ન થયું છે, અને આપણે વિખરાયેલા થઈ ગયા છે. આખો માનવ વિખરાયેલો છે. મહાવીરનો માનવ એક છે, એકાત્મ માનવ છે. હિઝ મોસ્ટ ઇન્ટેગ્રેટેડ પર્સનાલિટી. સમગ્ર જીવ સૃષ્ટિ સાથે એકરૂપ છે. અવસ્થા ભલે ગમે તેની ગમે તે જુદી હોય, પણ એ જ્યારે ખમાસણા કરશે, ક્ષમાપના કરશે, ઇરિયાવૈયાનો પાઠ કરશે, ત્યારે જીવ માત્ર સાથેની વાત કરશે. કોઈ એક વર્ગ વિશેષની વાત નહીં, જાતિ વિશેષની વાત નહીં, કુળ વિશેષની વાત નહીં. આવા સૂત્રો જગતમાં ક્યાંય મળશે નહીં ધર્મની અંદર. કે હું હાલતો ચાલતો હોઉં અને કોઈ પણ જીવને મેં એની વિરાધના કરી હોય, ક્યાંક ભેગા કર્યા હોય, ક્યાંક છૂટા પાડ્યા હોય, જાણતા અજાણતા બધું થયું હોય, ક્યાંક કોઈને દબાયા હોય, કોઈને એવા અસાતના પહોંચાડ્યો, કોઈની કિલામણા કરી હોય, કોઈની સતામણી થઈ હોય, કેવા જીવો? તો કે વાયુ કાંઈ ના હોય, પૃથ્વી કાંઈ ના હોય, અપકાઈ ના હોય, કોઈ પણ હોય, હું એની મારે હજી તો કૌશક કરવો છે. કોઈ પણ કૌશક કરતા પહેલા એરિયા વયા બોલો તમે. શુદ્ધ ભાવથી કર્યા વિના કૌશક પણ સફળ થતો નથી. આટલી મૈત્રીની ભાવના મહાવીરની, ત્યારે ખ્યાલ આવે કે જગતના જીવોની અંદર હજી લોકોને અહિંસા સમજાતી નથી. કેમ કે અહિંસાના મૂળમાં જીવ મૈત્રી છે, એ નથી પકડાતી. એટલે પછી આપણને સાદા શબ્દો પકડાય. સત્ય મહાન છે, સત્ય ઈશ્વર છે. સત્ય મારું તમારું હોય જ નહીં. અજ્ઞાનીને શું સત્ય હોય? સત્ય કેવડીનું હોય? કરુણા તો બુદ્ધની કરુણા છે, પણ કરુણા શેમાંથી આવે? પાછું સંબંધ જગત આવીને ઊભું રહેશે, જીવ જગત. મહાવીરની મૈત્રીને ઓળખવી બહુ કઠિન છે, વિચારણા વિના નહીં થાય. કૃપાળુ દેવે આ બધા જ તત્વોને સાધકમાં મૂકવા માટે આ ચાર અવસ્થા કીધી. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવ તરફ ખેદ, અને પ્રાણી માત્ર પ્રાણથી જીવે છે એવા, કોઈ પૂદગલ પ્રાણથી જીવે નહીં, અજીવ પ્રાણથી જીવે નહીં. પ્રાણથી જીવનારા જીવ જ છે, પછી ગમે તે શ્રેણીમાં હોય. એની સાથે મારી મૈત્રી, પ્રાણી દયા, આટલી ઉદાતતા એની હોય, આટલું અંતઃકરણ એનું વિશાળ થયું હોય, આ એની આત્માર્થીની ભૂમિકા. ત્યાં આત્માર્થ નિવાસ, આત્માર્થ આવી જગ્યાએ રહી શકે છે, એનું સરનામું આ છે. આવું ન હોય, આવી ભૂમિકા ન હોય, તો ત્યાં આત્માર્થ હોઈ શકતો નથી, એમ કૃપાળુ દેવને કહેવું છે. તો આત્માર્થની સાધના કરનારે આ પહેલા વિચારવું પડશે કે આવી ભૂમિકામાં જીવની અવસ્થા થયા વિના, દશા આવ્યા વિના આત્માર્થ ત્યાં છે જ નહીં. આત્મા રહી શકશે નહીં આત્માર્થ, તો આત્માર્થની સાધના થશે કેવી રીતે? એ વાત 38મી ગાથાની અંદર બહુ ઉત્કૃષ્ટ રીતે આપણને દશા સમજાવી છે. હવે 39મી ગાથા.
દશાનયે વિજ્ઞાલગે જીવલ હે નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં મટે નયન પરલો.
કોને લો?
જેમ હાઈકોર્ટનું સુપ્રીમ કોર્ટ બધું રદ કરી નાખે છે, તેમ આ 39મી ગાથા બધા વાંધા રદ કરી નાખે છે. સદગુરુ છે તો કેમ મળતા નથી? ક્યાં સુધી હવે છે નહીં અને થવાના પણ નથી. થયા એ થયા, હવે નવા નહીં થાય. આવા કેટલા બધા વાંધા એ બધા જ આ ગાથામાં રદ થાય છે. દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો, જ્યાં સુધી 38મી ગાથામાં બતાવેલી દશા જો આત્મા પ્રાપ્ત ન કરે તો તેને સદગુરુનો જોગ ન થાય. ભાર કોના ઉપર આવ્યો? તમારા પોતાના ઉપર? હવે કોઈ વાંધા કાઢી નહીં શકો, કસાઈ ન લહે ત્યાં સુધી એવી દશા, કસાઈની ઉપશાંતા, માત્ર મોક્ષ વિલાસ, હવે ખેત પ્રાણી દયા, એવી દશા અંતરમાં નહીં આવે ત્યાં સુધી તેને સદગુરુનો જોગ નહીં થાય. સદગુરુ હોવા એક વાર અને સદગુરુનો જોગ થવો બીજી વાર. જોગમાં મિલન છે, આત્મીયતા છે અને જોગમાં ઘટના છે. છોકરો છોકરી બંને આવતા જતા હોય, મળતા હોય, વાતચીત કરતા હોય, પણ એક દિવસ પણ થાય છે પછી ખબર પડે છે કે આજે છોકરીનું માથું દુખે છે, તો હવે છોકરાનું શું થાય? પણ સંબંધ થયો એટલે સહાનુભૂતિ થાય છે, ચિંતા થાય છે, અને કહેવાય જોગ. સદગુરુ સાથે જોગ થવો જોઈએ, માત્ર સદગુરુ મળે તેમ નહીં પણ જોગ થવો જોઈએ. અને જોગ એટલે આંતરિક ચેતનાનો સંબંધ. અને સાધકને એવો જોગ મળે તો શું થાય? મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય. જે દિવસે તમને સાચો મોક્ષ માર્ગ મળશે તે દિવસે ભટકવાનું.
મત મત ભેદે રે જો જઈએ પૂછીએ તો સ્તાપે અહમે, અભિનંદન ચિન દર્શન તરસીએ દર્શન દુર્લભ દે. જ્યાં જ્યાં જઈએ અમે જુદા જુદાને પૂછીએ, સૌ અપની અપની ગાવે, સાચા માર્ગ હોવાનો બતાવે. અને એક વસ્તુ અપવાદરૂપ છે, ગુરુ જો હોય તો એક જ માર્ગ બતાવે, સદગુરુ કહે તે જ માર્ગ. તેના બે કારણો છે, એક તો અતિન્દ્રિય સૃષ્ટિમાં દુબકી મારીને આવેલ છે, તેમણે અનુભવ કર્યો છે, અને બીજી વાત સદગુરુએ પૂર્વે ભાવ કરુણા કરી છે. જો આ ભાવ કરુણા કરી ન હોત તો પાછા ન આવત. અંદરમાં ડૂબકી મારવાનો આનંદ એવો છે, સમાધિ અને ધ્યાનનો આનંદ એવો છે કે આંખ ઉઘાડીને જોવાનું મન ન થાય અને બોલવાનું તો મન થાય જ નહીં, છતાં તે આવ્યા. આ સદગુરુની વિશેષતા છે. અનુભવ તો એમણે જ કર્યો, પણ કરુણા હોવાને કારણે એ અમૃત લઈને તેઓ આપણી પાસે પાછા આવ્યા. ચાલો તમે પણ મારી સાથે ચાલો, આ અમૃતના કુંભ તમે પણ લો અને આ સ્વાદ માનો, એમ કહેવામાં આવ્યા. અને તે વખતે જે માર્ગ મળશે તે મોક્ષનો સાચો માર્ગ હશે, એ સત્ય અને પરમાર્થ માર્ગ હશે. આવી અવસ્થા ન હોય તો મોક્ષ માર્ગ પામે નહીં. મોક્ષ માર્ગ પામે નહીં તો નુકસાન શું? મટેન અંતર રોગ, અંદરનો રોગ મટે નહીં. આ અંદરના રોગના ઘણા નામો છે, એક જ નામ આપવું હોય તો તે છે મોહ અથવા અજ્ઞાન. બે નામ આપવા હોય તો રાગ અને દ્વેષ. ચાર નામ આપવા હોય તો ક્રોધ, માન, માયા, લોભ. અને છ નામ આપવા હોય તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. અને 18 નામ આપવા હોય તો પ્રાણાતિપાત, હિંસા, મૃષાવાદ, અસત્ય, અદાતાદાન એટલે ચોરી, મૈથુન એટલે અભ્રમ વગેરે 18 પાપક સ્થાન. આ બધા રોગ છે, ક્રોધ, અહંકાર, આશક્તિ, કામવાસના પણ રોગ જ. બહુ સ્પષ્ટ શબ્દોમાં પરમ કૃપાળુ દેવે કહ્યું કે મોક્ષનો માર્ગ પામે નહીં અને અંદરનો રોગ મટે નહીં. ઘટના ઘટવી જોઈએ ને, એને આધ્યાત્મિક સ્વરૂપ મળવું જોઈએ. અને પછી એમ કહે છે કે આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય. 38 અને 39 ગાથામાં વર્ણવ્યું છે કે એવી દશા જીવને સદગુરુના બોધથી પ્રાપ્ત થાય. ડૉક્ટર એમ કહેતા હોય કે અત્યારે 104 ડિગ્રી તાવ છે, એમાં ખોરાક ન અપાય, તાવ ઉતરે પછી જ હળવો ખોરાક ખવાય. આપણે પૂછીએ કે એમ કેમ, તો કહે રોગ મળશે નહીં, શનેપાત થશે અને રોગ વધશે. રોગ મટવા માટે એક અવસ્થા જોઈએ કે જે અવસ્થામાં રોગ મટી શકે, તો સાધકની પણ એવી દશા જોઈએ કે જે અવસ્થામાં સદગુરુ બોધ આપે તે બોધ પરિણામે.
તમે અનેક વાર ઉપદેશ સાંભળ્યો છે, સમવસરામાં પણ બેઠા હશો, તીર્થંકર દેશના આપે તો આપણે સાંભળીએ છે. જરા કડક ભાષામાં અખાએ કહ્યું, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અનેક વાર જીનવાણી સાંભળી, કાન ઉપર શબ્દો આવ્યા તોય પરિણામ ન થયું. દૂધપાક તો ખાધો પણ પચ્યો નહીં. દૂધપાક ખરાબ નથી પણ પચે નહીં તો શું થાય? સદગુરુ મળ્યા પણ તેમને બોધ આપવામાં પરિણામ ન અપામે તો આનંદ ક્યાંથી થાય? આવે જ્યાં દશા એવી દશા જાણે ઘટના ઘટતી હોય અને કરમ પરમ અને કૃપાળુ દેવ જોતા જોતા કહેતા હોય, જો આ કસાઈની ઉપશાંતા થઈ, મોક્ષ અભિલાષ થયો, આ ભવે ખેત થયો અને પ્રાણીદયા થઈ, તો જીવ તૈયાર થયો, દશા એવી આવી કે તેને સદગુરુનો જોગ થયો, એમની ઓળખાણ થઈ, એમની પાસે બોધ મળ્યો, અંદરમાં પરિણમન થયું અને અંતર રોગ મટ્યો. તમે દવા તો ભસ્મ લો, ભસ્મ અંદર અસર કરે તેને પરિણામ કહેવાય. તમે તમારા દીકરાને શિખામણ આપો અને દીકરો એ પ્રમાણે કરે તો તમારી શિખામણ પરિણમી કહેવાય. સદગુરુનો બોધ પરિણમવો જોઈએ. સાંભળો અને શ્રવણ કરો તે આનંદની વાત, પણ તો બોધ પરિણમવો જોઈએ એટલે કે બોધની અસર થવી જોઈએ. કોઈ ખેડૂતને પૂછે કેટલા વીઘા જીરું વાવ્યું, તે કહે 10 વીઘામાં. ઉત્પાદન કેટલું થયું, તો કહે 5 કિલો, તો ખોટનો ધંધો થયો. સદગુરુનો બોધ ન પરિણમ્યો, કારણ દશા જોઈએ તે પ્રમાણે ન હતી. સદગુરુની ચિંતા ન કરશો. જીવનમાં 4 ફેક્ટર તૈયાર જોઈએ: કસાયની ઉપશાંતા, માત્ર મોક્ષનો અભિલાષ, ભવનો ખેત અને પ્રાણીદેવ, માત્ર પ્રત્યેક દયાભાવ. આ પ્રેક્ટિકલ તમે કરશો અને જીવનમાં સ્થિત જો કરશો તો જ સદગુરુ બારણે આવી ટકોરા મારશે, અને તે પહેલાં સદગુરુ આવશે તો તમે જ કહેશો અમને ટાઈમ નથી. આગળ વણીએ તેવી દશા જો આવે તો સદગુરુનો બોધ પરિણામ પામે. આના માટે શબ્દ વાપર્યો છે સુહાય. સુહાય એટલે શોભે, અને એ બોધ જ્યારે પરિણામ પામે ત્યારે શું થાય? તે બોધની સુવિચારના પ્રત્યે પ્રાપ્ત થાય, સદગુરુનો જોગ થયો, મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ. એવી દશા આવી ત્યારે સદગુરુનો બોધ પરિણમ્યો, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય.
ફરી એવી દશા જ્યાં આવે ત્યાં સદગુરુનો બોધ પરિણામ પામે અને તે બોધના પરિણામથી સુખદાય એવી સુવિચારણા પ્રાપ્ત થાય. જ્યારે એવી સુવિચારણા આવે ત્યારે તેને તેની મૂળ અવસ્થા યાદ આવે, અને મૂળ અવસ્થા યાદ કરવાથી તે પ્રાપ્ત કરવાનું મન થાય. બહાર ગમે ત્યાં ગયા હો પણ ઘર યાદ આવે એટલે એમ થાય કે હવે ઘરે જ જવું છે. મિત્રો કહેશે આગળ જઈએ, પણ તે કહેશે ના, હવે ઘેર જ જવું છે. તેમ સ્વરૂપ યાદ આવે એટલે માયામાંથી પાછો વળે, હવે આ સંસારમાં નહીં રહેવાય. અમને અમારું ઘર યાદ આવ્યું, સ્વરૂપ યાદ આવ્યું. આ ઘર યાદ આવી જાય એટલે મોક્ષની કામના જાગે, અને ત્યારે ખરા વિચારો થાય. મન સંસારના વિચારોમાં પરિભ્રમણ કરતું હતું, તે મન સૂક્ષ્મપણે તત્વ વિચાર કરવાના કામમાં લાગી જાય. તે દિવસે મન મળ્યું તે સાચું, મન મોટું સાધન છે. અને તે જ્યારે તત્વ વિચારની સાધના સૂક્ષ્મપણે કરતું થાય ત્યારે તેનાથી આત્મસુખની ઝાંખી થાય. હવે પછી 41ની ગાથામાં આ સુવિચારણા શું પરિણામ લાવે છે તે કહેશે. સુવિચારણાથી સ્વજ્ઞાન, અને સ્વજ્ઞાનથી મોહનો જય, અને મોહના જયથી મોક્ષના માર્ગે સડસડાટ ગાડી ચાલે ને સીધા મોક્ષમાં. અત્યારે તો કલ્પના કરીને મજા માણીએ, આ માર્ગ છે, આ રસ્તો છે, અને સાધક આ માર્ગે જાય તેવી શુભેચ્છા. હવે પછી આ માર્ગની વધુ વિચારણા થશે. વાત કઠિન લાગે તો પણ આ વાત સમજવા કોશિશ કરજો. આ વાતને સમજ્યા વગર આગળ વધાશે નહીં, અનિવાર્યપણે સમજવું જ પડશે અને સમજી શકો તેવો અવસર મળ્યો છે તેનો લાભ લઈ લેજો.
બસ અહીંયા 39 અને 40 ગાથાનું સંયુક્તપણે વિવરણ બહુ ટૂંકમાં આપ્યું છે. 39મી ગાથાનું મહત્વ બતાવતા કહે છે કે બધા વાંધા કાઢોમાં, આ નથી થતું, તે નથી થતું, સદગુરુ મળ્યા નથી, શાસ્ત્રો મળ્યા નથી, ધર્મ મળ્યો નથી, કરાવનાર કોઈ નથી, સમજાવનાર કોઈ નથી, આ બધા વાંધા છે જીવના. ઓલે નાચતા આવડે નહીં તો આંગણું વાંકું. એમ આ ગાથામાં કૃપાળુ દેવે એટલી બધી અદ્ભુત વાત મૂકી દીધી કે તારી દશા વિના તું મોક્ષની વાત કર્યા કરસ, મળતો નથી ને આ કાળમાં, ન મળે ને ઓલા કાળમાં, ન મળે ને આ ક્ષેત્રમાં, ન મળે ને ઓલા ક્ષેત્રમાં, અમે અનાર્ય ક્ષેત્રમાં છીએ ને, અમારી આ કોઈ ચોમાસા નથી ને, આના કોઈ આવતા નથી ને, જ્ઞાનીઓના વિરહ પડ્યા છે, આ બધા વાંધા મૂકી દે. સદગુરુ પણ આવશે ગમે ત્યાંથી. ક્યારે આવે? જ્યાં એવી કેવી દશા જે 38મી ગાથામાં કીધી કે કસાયો ઉપશાંત, એકમાત્ર મોક્ષની અભિલાષા, ભવનો ખેદ હોય અને પ્રાણી માત્ર પ્રત્યે દયા હોય, આવી દશા આવે નહીં તો તને જોગ નહીં મળશે, જીવ લહે નહીં જોગ, તને મોક્ષનો કોઈ જોગ નહીં મળશે કોઈ સંજોગો, અને મળ્યા હોય તોય પરિણત નહીં થાય. કદાચ મળ્યા, સદગુરુ ન મળવા એવું જ્ઞાનીઓ કોઈ દી કે જ નહીં, મળે પણ તને ઉપકારી ન થાય, સમવસન તને મળે, દેશનાનો યોગ તને પણ મળે પણ તને કારગત ન થાય, કેમ કે તારી દશા ભગવાનની દેશના સાંભળવા જેટલી તારી નિર્મળ દશા નથી. તું શું સાંભળીશ એ દેશના માટે? દશા વિનાનો તું ત્યાં જઈશ તો જ્ઞાનીના શરણમાં તને મળશે શું? એટલી અદ્ભુત ગાથા છે. જીવને 38મી ગાથા ઉપર બરોબર ફોકસ કરાવે છે કે આત્મા પરમાર્થની સાધનામાં સર્વપ્રથમ પોતાની દશા પ્રાપ્ત કરવાની છે, યોગ્યતા મેળવવાની છે, પાત્રતા કેળવવાની છે. પાત્રતા વિના પ્રભુતા પ્રગટે નહીં. સર્વપ્રથમ પ્રાયોરિટી, મોસ્ટ પ્રાયોરિટી ઇન અવર લાઈફ, પહેલા વહેલા પોતાની દશા કેળવવી. અને દશાના ચાર અંગ કૃપાળુ દેવે આત્મસિદ્ધિની ગાથા 38માં આવ્યા કે કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અને પ્રાણી દયા. આ ચાર અંગ વિના આ 39મી ગાથામાં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આપ્યું. શું આપ્યું? કે 38મી ગાથાના ચાર દશામાંથી એકેય અંગ તે સિદ્ધ કર્યું નથી અને એક પણ બાકી હશે ત્યાં સુધી જીવ લહે નહીં જોગ, તને જોગ નહીં મળે. પણ સાહેબ, હું મહાવિદ્ય ક્ષેત્રમાં જાઉં તો? હમણાં ગણ પણ આવેલું છે ને બધાનું, હવે અહીંયા ઠેકાણું નથી, અહીંયા કસાય ઉપશાંત કરતો નથી, અહીંયા સાધના કરતો નથી, અહીંયા રોજની ક્રિયાઓ કરતો નથી, અહીંયા એને વ્રત નિયમ કરતા ઝટકા લાગે છે, અહીંયા એને પ્રતિક્રમણ સામાયિક કરતા પણ જાણી પગ થાકી જાય, અને મહાવિદ્યમાં જઈને શું કરીશ તું? તું સિમંદર સ્વામીને નિષ્ફળ કરીશ ને કે ખોટો છે એમ સાબિત કરીશ? અહીંયા જઈને તું ભવ ભ્રમણમાં જવાનો, તો જ્ઞાનીની અવજ્ઞા કરવા સિવાય શું થાય? મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મો, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. અરે તું તો જ્ઞાનીના દ્રોહ કરવા સિવાય કાંઈ નથી કરવાનું. બોલ બોલ કરમાં જાજો, દશા ઉપર ધ્યાન રાખ, તને જોગ નહીં થાય. જોગ એટલે મિલન, પરિણમન, પ્રાપ્તિ નહીં થાય. આ 39મી ગાથા અદ્ભુત છે, ટકોરા મારીને આ જ્ઞાનીની અનુભવ વાણી છે. જન્મો જન્મની જેને સાધના કરી છે, બ્રહ્મચારીજીએ લખ્યું ને કે જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે. આ જે દીદી આત્મસિદ્ધિની ગાથા એમને નથી લખી, આ કોઈનું કવિત્વ નથી, આ કે શ્રીમદ મોટા કવિ હતા, આ કવિત્વ નથી એનું, આ એનો અનુભવ છે. અને એક જન્મનો અનુભવ નથી, આ જન્મ જન્માંતરની સાધનાનો અનુભવ છે. અને એમાં સ્વરૂપ પ્રાપ્તિ કરી છે, સહજાત્મ સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત કરી છે, પછી લખ્યું છે. સ્વરૂપસ્થ થઈને એને આ લખ્યું છે, એમને એમ નથી લખ્યું. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ પછી આ લખ્યું છે તમને કે પરમાત્મા કેમ થવાય. એટલે એ ગાથાની અંદર બહુ સરસ મૂકી છે કે જોગ નહીં થાય, આંતરિક ચેતનાનો સંબંધ ટ્યુનિંગ નહીં થાય પરમાર્થ સાથેનું, અંદરથી ટ્યુનિંગ નહીં થાય. દશા વિના ટ્યુનિંગ ક્યાંથી થાય? ફ્રિકવન્સી આવે છે વાતાવરણમાં, પણ આપણા મોબાઈલમાં કાંઈ વાંધો છે, આપણા ટીવી સેટમાં કાંઈ વાંધો છે, ટ્યુનિંગ ન થાય, એકેય પિક્ચર ન પકડાય, એકેય શબ્દ ન પકડાય, એકેય મ્યુઝિક ન પકડાય, ત્યાં વાતાવરણમાં એનું અદ્રશ્ય છે, એનો અભાવ છે એવું નથી કે સાહેબ છે જ. અત્યારે પણ આ વાતાવરણની અંદર હું બોલું છું તો મારા શબ્દો તમને સંભળાય છે, પણ અમેરિકા, ચીન, બ્રિટન, ફ્રાન્સ બધી જગ્યાએ ઘણાય બોલતા હશે, ઘણા કાર્યક્રમો આપતા હશે, અત્યારે કેમ સંભળાતું નથી? એનું રિસેપ્શન નથી આપણી પાસે. અને હમણાં કોઈક એવું સાધન લાવીને મૂકે હાથમાં કે આમ આમ ફેરો, કાચી મિનિટમાં જે ફેરવવું, અમેરિકા ફેરવ, જર્મની ફેરવ, ફ્રાન્સ ફેરવ, બ્રિટન ફેરવ, બધું સંભળાશે. કેટલા હજારો માઇલ દૂર હોય તો બધું સંભળાશે એ બોલે છે, અને ઘણીવાર હું બોલું ન સંભળાય. જોગ સમજવાનો છે, મિલન, ચેતના, ટ્યુનિંગ, ફ્રીક્વન્સી ટ્યુનિંગ. એકવાર એ દિશાનું ટ્યુનિંગ આવી જાય તો સિમંદર સ્વામીની વાત તને સમજાય અહીંયા બેઠા બેઠા. તારે મરીને મહાવિદ્ય જવાની જરૂર નથી. સિમંદર સર્વજ્ઞ કે અલ્પજ્ઞ? સર્વજ્ઞ તીર્થંકર ખરા કે નહીં? તો એની તાકાત કેટલી આખા લોકની અંદર ને? તો આપણું ભરત ક્ષેત્ર અને મહાવિદ્ય ક્ષેત્ર લોકમાં આવે ને, તો સિમંદરની તાકાત કેટલી? એ તો જાણી શકે ને આપણને, એ આપણી વાત સાંભળી શકે કે નહીં? આપણે એને ના સાંભળી શકીએ. એની શક્તિ કેટલી? અમર્યાદિત, અપરિમિત. બોલો, આંધળો મંદિરમાં જતો હતો, ભીડ બહુ હતી, તો બીજાએ રોક્યો કે તું તો શાંતિથી બેઠો રહે, તારે ક્યાં દર્શન કરવા છે ભગવાનના? એને જવાબ દીધો, મહેરબાન, ભગવાન તો મને જોશે, હું ભગવાનને નહીં જો. એમ વિચાર કરો, કહ્યું છે કે સર્વકાળે તીર્થંકરોની ઉપસ્થિતિ હોય જ છે, એમનો ઉપદેશની ધારા સતત ચાલુ હોય છે. આવા કળિયુગની અંદર મોક્ષ નથી એ સમયે 20 તીર્થંકરો લોકમાં વિદ્યમાન છે. તો 20 તીર્થંકરો દેશના આપે છે કે મૌન રાખીને બેઠા છે? તીર્થંકરોની શક્તિ કેટલી, સર્વજ્ઞની તાકાત કેટલી, તો એની દેશનાનું સ્વરૂપ કેટલું? મુશ્કેલી ક્યાં છે કે ભાઈ આપણો રૂપિયો ખોટો છે, આપણો રૂપિયો ખોટો છે, આપણા કાનથી એની વાણી પકડાતી નથી, આપણા હૃદયથી એના ભાવ ઝીલાતા નથી. એનું કારણ દશા નથી આપણી. આપણી દશા હોય તો, આનંદ ગંજીની દશા હતી તો જે તીર્થંકરનું નામ લઈએ એની હારે એને અનુસંધાન થઈ જાય. યશો વિજયજીની દશા હતી તો યશો વિજયજી કીધું કે કળિયુગ તમારે ખાતે રાખો, મારે તો ચોથો વારો જ છે, પ્રભુ મેળા મને. એને પ્રભુ મેળા એટલે તરત મેળા. એણે કીધું આ મહાવિદ્ય ક્ષેત્રની જેમ કે મને તો તમારા દર્શન થાય છે. આનંદગણ 16માં શાંતિનાથને કહે છે, હું તો તમારા જેવો જ છું, આમાં ક્યાં ફેર છે? સર્વજ્ઞ ત્રણ કાળમાં છે, તીર્થંકરો વિદ્યમાન છે, મોક્ષનો માર્ગ ખુલ્લો જ છે, ક્ષેત્ર ભિન્ન હોય છતાં બધું લોકમાં જ છે, લોકની બહાર કાંઈ નથી. અને સર્વજ્ઞની સત્તા લોક સુધી છે, લોકાલોકના પ્રત્યેક દ્રવ્યને, એના પર્યાયને, એના ગુણને જે જાણે છે, આવી શક્તિ અને આવા સામર્થ્યવાન એ અમારા તીર્થંકર છે, એ અમારા સર્વજ્ઞ છે. તો આજે સર્વજ્ઞ છે કે નહીં? યશો વિજયજી મહારાજે સિમંદર સ્વામીને પોકાર કરી અને સ્તવન લખ્યું, સાહેબ સિમંદર સાંભળો રે. તો એને સિમંદર દૂર નહોતા, એમાં પાસપોર્ટ વિઝાની જરૂર નથી, દશાની જરૂર છે. યશો વિજયની દશાથી સિમંદર દૂર નથી, આનંદજનની દશાથી કોઈ તીર્થંકર દૂર નથી. સમજવાનું આ રહસ્ય આત્મસિદ્ધિમાં પરમ કૃપાળુદેવ અધ્યાત્મના આવા ઊંડા રહસ્ય મૂકે છે કે તને જોગ નહીં થાય. તું માન કે ભરત ક્ષેત્રમાં છું, હાલો મહાવિદ્યમાં વયો જાઉ. તું માન કે કળિયુગમાં છું, તું સત્યુગમાં પેલા પેદા નહોતો થયો, સીધો કળિયુગમાં આવ્યો. કેટલા સત્યુગ ગયા તારા, છતાં તને ક્યારેય જોગ ન થયો. એનું કારણ કે અત્યારે રખડીએ છીએ, જેનું કારણ દશા બતાવે છે. આ બધી વસ્તુ સાધકે સૂક્ષ્મ રીતે વિચારણા કરવાની છે કે દશા નહીં આવે ત્યાં સુધી આ એકેય જોગ થવાનો નથી. અને જોગ નહીં થાય જ્યાં સુધી આવા સદગુરુનો, એના બોધનો, એનું પરિણમન નહીં થાય, એનું રિસેપ્શન નહીં થાય, એનું ગ્રાહકપણું નહીં થાય, ત્યાં સુધી મોક્ષ માર્ગ પામે નહીં. સીધી વાત, એ મોક્ષ માર્ગ નહીં પામે. એ પંડિત થશે, એ શાસ્ત્રોનો જાણકાર થશે, એ ક્રિયા કરાવનાર વિધિકાર થશે, જબરજસ્ત, પણ મોક્ષ માર્ગ પામશે નહીં. આ ગાથાની અંદર રહસ્યો કેટલા ઊંડા ભર્યા છે અને કેટલી ગંભીરતાથી વાતની અંદર ગૂંથી લીધી છે કે મોક્ષ માર્ગ પામે નહીં અને મટેને અંતર. તારા બાહ્ય રોગ ગમે એટલા મટી જશે, પુણ્યનું ઉપાર્જન થાય તો શું થાય, ઘણી સુખ સુવિધાને સાધન મળે, પણ પુણ્યથી મોક્ષ નહીં મળે. મટેને અંતર રોગ, તારો અંતર રોગ શું છે, માત્ર મોક્ષ અભિલાષ. આપ કોઈ દી નહીં ટળે, માત્ર મોક્ષ અભિલાષ છે એ જ રોગ છે. આ દશા ન હોય ત્યાં સુધી એને ખ્યાલ નહીં આવે કે મારો મૂળ રોગ શું છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મનોરોગ. સાહેબ મારો તો કોઈ રોગ જ નથી, આત્માર્થ સિવાય મારો કોઈ રોગ નથી, મોક્ષ સિવાય મારી કોઈ અભિલાષા નથી. હું આટલો એને જેને કે આપણે ટાર્ગેટ રાખીને બેઠો છું, અર્જુનની જેમ પક્ષીની આંખ સિવાય એને કોઈ કામ નથી પક્ષીનું. દુર્યોધનને તો ઝાડ દેખાય, પાછળ રહેલા ઢોર દેખાય. સાહેબ બધાય તમે દેખાવ છો, બોલો કે મુખ પડતું, તારાથી આ લક્ષ્ય ભેદ નહીં થાય. અર્જુનને કે શું દેખાય છે, પક્ષીની આંખ સિવાય કંઈ દેખાતું નથી. રાધાવેદ જેને કરવો છે એ હોજની અંદર ઊભો છે, ત્રાજવામાં ઊભો છે, પાણી ઉપર માછલી ફરે છે ચક્ર ઉપર, એનું પ્રતિબિંબ પાણીમાં પડે છે, એને પાણીમાં મોઢું રાખીને આંખ રાખીને ઉપરની માછલીની આંખ વિંધવાની છે. આ રાધાવેદ કહે છે, પૂતળીની આંખ વિંધવાની છે, પૂતળી ફૈરા કરે છે પાણીની અંદર. અને આટલું એને એકાગ્રતાથી પોતાનું લક્ષ્યની એકાગ્રતા છે, એ આંખ સિવાય એનું એ લક્ષ્ય નથી, તો એ ત્યાં ભેદ કરી શકે છે, નિશાન મૂકી શકે છે. એવું કરવાનું છે. અને એ ત્યારે થઈ શકે મટેના અંતરરોગ, આ રોગ જે છે મુક્તિ પ્રાપ્તિનો, એ નહીં મટે ત્યાં સુધી, ક્યાં સુધી આવા સદગુરુ નહીં મળે ત્યાં સુધી. પૂછ્યું શિષ્યે કે ભગવાન હોજમાં ચડવું મારે, ત્રાજમાં પગ રાખવા મારે, બેલેન્સ રાખવું મારે, માથું નીચે રાખવું મારે, અને ધનુષ ચડાવવું પણ મારે, તો તમે શું કરો છો? પ્રભુ કહે કે પાણી છે ને હોજનું, એને સ્થિર રાખવાનું કામ હું કરું છું. જો એ પાણી અસ્થિર થશે, એમાં જો વંટોળ થશે, એમાં જો તરંગો થશે, તો તારી માછલીની આંખ સ્થિર નહીં. માછલીની આંખ ત્યારે જ વિંજાશે નિશાન, કે હું એને સ્થિર રાખું તો જ તારું લક્ષ્ય વેધ થશે. સદગુરુનું કામ આપણને સ્થિર રાખવાનું છે, માછલી વેધતું. પણ સંસારના પાણી વમળ ન આવે, તું પાછો ચાલ્યો ન જાય, આ આશાઓના વમળમાં જીવ તણાઈ જાય છે. અભિલાષા એક જ રાખજે, પાછો વળી ક્યાંક બધું મળે તો પછી બે ચાર અભિલાષા ઊભી થઈ જાય. વળી ક્યાંક સદગુરુ મળ્યા, ક્યાંક સારો જોગ મળ્યો, ક્યાંક પુણ્યાય મળી ગઈ અને બધી હરખર થઈ ગયા, તો મોક્ષને ભૂલીને પછી માગણી શું કરે સાંસારિક સુખની, કે પ્રભુ હવે તમે પર્સનલ કહી દઉં છું આટલું, એટલે મારા સાહેબને એને મળવું હોય તો અંગત મળવાનું હોય. પરમાર્થની વાત કોઈ દી અંગત હોય, પણ આને અંગત મળવાનું હોય, કારણ કે આની બળતરસ એની છે સંસાર છે. સાહેબ આટલું કરી દો, દયા રાખો, કૃપા રાખો. જન્મોજન્મ તમારો ઉપકાર નહીં. એટલે જન્મોજન્મમાં ક્યાંથી આવ્યો તું? તારે જન્મ તો લેવા નથી, પણ અંદર ભય હોય જ બહાર આવે ને. મનમાં આ સૂક્ષ્મ તૃષ્ણાઓ કામ કરતી હોય એ પ્રગટ થયા વિના સાહેબ તમારો ઉપકાર કોઈ જન્મમાં નહીં ભૂલો. બોલો કે કાકા મારે તને મોક્ષ આપવો છે અને તું જન્મનું લઈને બેઠો છો, હવે આનો મેળ ક્યાંથી કરવો? એટલી અદ્ભુત વાત છે. મોક્ષ માર્ગ પામે નહીં, મટેનો અંતર રોગ. અને પછી કહે છે કે જો આવે જ્યાં એવી દશા, જે તે આ દશા આવશે તારી, સદગુરુ બોધ સોવાય, સદગુરુનો બોધ તને મળશે. અહીંથી મળશે કે મહાવિદેમાંથી મળશે? ચિંતાકરમાં ગમે ત્યાંથી તને મળશે. તારી દશાને કારણે મળે છે, તારા ટ્યુનિંગને કારણે મળે છે, અંતરને કારણે નથી મળતો, ક્ષેત્રને કારણે નથી મળતો, કાળને કારણે નથી મળતો, તારા ગોત્રને કારણે નથી મળતો, તું કયા સંપ્રદાયમાં છું માટે નથી મળતો. તારી દશા છે ને એટલે પરમ તત્વનો તને યોગ થાય છે. તારી દશાને કારણે તને પરમ તત્વનો યોગ થાય છે. તારા જન્મ, તારી જાત, તારો ગચ્છ, તારો સંપ્રદાય, આ એકેથી નથી મળતો તને. આવે જ્યાં એવી દશા. અને સદગુરુ કોઈ પક્ષમાં નથી, કોઈ ભેદમાં નથી. સદગુરુ એ તો પરમ તત્વ છે, પરમાર્થનું તત્વ છે, એને કોઈ આવા મારા તારાનો ભેદ ન હોય. તો આવો આવે જ્યાં એવી દશા, સદગુરુ બોધ સુહાય, જે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે. એ બોધ તને મળશે એટલે પહેલું પરિણામ થશે, તારામાં દશા આવી છે, હવે સુવિચારણા થશે. સુવિચારણા એટલી સરસ સમજાવી છે મુનિશ્રીએ, અદ્ભુત. આવું અત્યારે પહેલા મારે સાંભળવા નહોતો મળ્યું કે સુવિચારણા થાય એટલે તને તારી મૂળ અવસ્થા યાદ આવે. સુવિચારણા થવી એટલે શું? તારું પોતાનું સ્વરૂપ, કે અત્યારે મારું વર્તમાન સ્વરૂપ છે આ પર્યાય, દેહ પર્યાય છે, આ મારું સ્વરૂપ નથી, એની યાદ આવે. ઓહો, હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં બોધ સુધામ, આ મારી પોતાની અવસ્થા યાદ આવે. આ સુવિચારણા એ થશે, એ સુખદાયી છે, કેમ કે એનાથી જ હવે બધું જ્ઞાન થશે. તું કોણ છું એ વિચાર ન થયો હોય, 16 વર્ષની ઉંમરે મોક્ષમાળામાં આપેલું પદ અને સુવિચારણાનું સૂત્ર, કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરિહરું, આ સુવિચારણા આજ સુધી તને થઈ નથી. પણ જ્યારે દશા આવશે, સદગુરુ પ્રાપ્ત થશે, એનો બોધ તને સુવાશે, અને તે બોધે પ્રગટે શું, એ બોધથી પ્રગટશે, તારા ડાપણથી, તારા સ્વચ્છંદથી, તારા અભિમાનથી નહીં પ્રગટે. કેટલી અદ્ભુત પરમાર્થ માર્ગની રહસ્યભરી વાતો, આપણે જેને અત્યાર સુધી વિચારી નથી શક્યા, ગમે તેટલી બુદ્ધિમત્તાનો આંખ હોય પણ આ વિચાર નથી આવતા કે ઓહો, આ સુવિચારણા તો પોતામાં પ્રગટે છે. સુવિચારણા પ્રગટે એટલે શું થાય? તો કે સાહેબે 16 વર્ષની ઉંમરે જે પદ આપ્યું હતું એ પદના ચારેયના જવાબ મળે. હું કોણ છું, ક્યાંથી થયો, આ સુવિચારણા પ્રગટે, એ સુખદાયી છે. અને એ સુખદાયી સુવિચારણા પ્રગટે જા મોક્ષના માર્ગે ચાલે. હવે પછીની ગાથામાં એ સુવિચારણાનું બળ શું છે, એની તાકાત શું છે, એનું સામર્થ્ય શું છે, એનું પરિણામ શું થશે, એ વિશેષ વિશેષ વિચારણા થશે. હાલે અત્યારે વિરામ લઈએ. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
સુખ ધામ જાનંદ સોસં ચાલી એ નરા ચરણ.